આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા વકફ સુધારા બિલ પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે અમદાવાદ ખાતે યોજાશે. અમેરિકામાં ચીનના માલની આયાત પર 104% ડ્યુટીનો આજથી અમલ. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3,645 થયો. અને આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદ દ્વારા વકફ સુધારા બિલ 2025 પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા મુસ્લિમો સહિત તમામ સમુદાયોના હિતમાં આ બિલ પસાર થવા બદલ સંસદને અભિનંદન પાઠવ્યા હતા.
દેશ કી સંસદ કો સર્વ સમાજ કે હિતમાં મુસ્લિમ સમાજ કે હિતમાં એક શાનદાર કાનૂન બનાને કે લિયે બધાઈ દેતા. અબ વક્ત કી પવિત્ર ભાવના કી ભી રક્ષા હોગી ઓર ગરીબ પસબંદા મુસલમાન મહિલા બચ્ચે સબકે હક ભી મહફૂઝ રહેંગે.
શ્રી મોદીએ નોંધ્યું કે વર્ષ 2025ના પહેલા 100 દિવસોમાં સરકારે માત્ર મહત્વપૂર્ણ નિર્ણયો જ નથી લીધા, પરંતુ ભવિષ્ય માટે મજબૂત પાયો પણ નાખ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અનેક વૈશ્વિક પડકારો છતાં ભારત ઝડપી ગતિ આગળ વધી રહ્યું છે અને માત્ર એક દાયકામાં અર્થતંત્ર બમણું થઈ ગયું છે. નક્સલવાદ સામેની લડાઈ અને ઉત્તર પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે
બડી સંખ્યામાં નૌજવાન નક્સલવાદ સે પીડિત છે. હમને એસે નૌજવાનો કો મુખ્ય ધારામાં લાને કે લિયે પ્રયાસ કિયે. બીતે 10 વર્ષોમાં 8,000 સે અધિક નક્સલિયોને સરેન્ડર કિયા હૈ. આજ નક્સલ પ્રભાવિત જિલ્લો કી સંખ્યા ભી 20 સે કમ રહ ગઈ હૈ.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સમાધાન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું. આ દસ્તાવેજ દેશના યુવાનો અને કોલેજો દ્વારા વિકસાવવામાં આવેલા ઉકેલો અને વિચારોનો સંગ્રહ છે, જેમાં વાયુ પ્રદૂષણ, કચરા વ્યવસ્થાપન, નદીઓની સફાઈ, બધા જ માટે શિક્ષણ અને ટ્રાફિક જામ જેવા પડકારોના ઉકેલો રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે સમાજના દરેક વર્ગને વિકાસનો લાભ મળે. કેન્દ્રમંત્રીએ ગઈકાલે લંડનના ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવાની તકો અને પડકારો વિષય પરના કાર્યક્રમને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પરિવર્તનશીલ સુધારાઓ પર કામ કરી રહ્યું છે. છેલ્લા દાયકા દરમિયાન માળખાગત વિકાસ સરકારના નીતિગત એજન્ડાનો મુખ્ય આધાર રહ્યો છે. તેમણે કહ્યું કે સરકારના મૂડી ખર્ચમાં 2017-18 થી 2025-26 સુધીમાં 4.3 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ નોંધપાત્ર વૃદ્ધિથી ભારતના ભૌતિક માળખામાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. મંત્રીએ કહ્યું કે પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન મલ્ટી મોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવી રહ્યો છે, વેપારને સુવ્યવસ્થિત કરી રહ્યો છે અને લોજિસ્ટિક ખર્ચ ઘટાડી રહ્યો છે. પરિણામે વિશ્વ બેંકના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 2014માં 54 સુધરી 2023માં 38 થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નૌકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. નૌકાર મહામંત્ર દિવસ એ આધ્યાત્મિક સંવાદિતા અને નૈતિક ચેતનાનો સ્ત્રોત છે. નૌકાર દિવસ આધ્યાત્મિક શુદ્ધતા, સહિષ્ણુતા અને સૌના કલ્યાણ પર ચિંતન કરવાની પ્રેરણા આપે છે. વૈશ્વિક શાંતિ અને એકતા માટેના આ મંત્રોચ્ચારમાં આજે 108 વધુ દેશોના લોકો જોડાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા છે. રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહી. વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનેગ્રો સાથે ખૂબ જ ફળદાયી બેઠક કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અને વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ EIR_news_ABAD ને ફોલો કરશો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ઇવેટ સેન્ટર ખાતે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાનાર અધિવેશનમાં ગુજરાતની અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ કોંગ્રેસને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે. જ્યારે ગઈકાલે શાહીબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારીણી સમિતિની વિસ્તૃત બેઠક યોજાઈ હતી. તેમાં કોંગ્રેસના પુનર્ગઠન અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ સરદાર પટેલ અંગેનો એક વિશેષ ઠરાવ પસાર કરાયો હતો. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકામાં ચીનના માલની આયાત પર 104% ડ્યુટી આજથી અમલમાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ચીની માલ પરની આ ડ્યુટી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળ પહેલા લાદવામાં આવેલી ડ્યુટી ઉપરાંતની હશે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન પર 34% ટેરિફ લાદ્યો હતો, પરંતુ ચીન દ્વારા અમેરિકાના માલ પર 34% જવાબી ટેરિફ લાદવાના નિર્ણય બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન પરના ટેરિફમાં વધુ 50% વધારો કર્યો છે. આમ ચીની માલ પર 84% વધારાની ડ્યુટી લાગશે. મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3,645 થયો છે. ભૂકંપમાં 5,017 લોકો ઘાયલ થયા છે અને 148 લોકો હજુ પણ લાપતા છે. મ્યાનમાર સરકારના હવામાન શાસ્ત્ર અને જળવિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર 28 માર્ચે આવેલા ભૂકંપ પછી અત્યાર સુધીમાં 98થી વધુ આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 2.8 થી 7.5ની વચ્ચેની હતી. ભૂકંપથી મ્યાનમારના સાંગાઈ, મંડલી અને મેગવેમાં 80%થી વધુ ઘરોને નુકસાન થયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી બાબતોના સંકલન કાર્યાલયે જણાવ્યું છે કે દેશમાં 5 લાખથી વધુ લોકોને આરોગ્ય સહાયની જરૂર છે. દરમિયાન ભારત, યુરોપિયન યુનિયન, અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા રાહત સામગ્રી અને ટીમો મોકલાઈ રહી છે. ભારતે ઓપરેશન બ્રહ્મા અંતર્ગત મ્યાનમારમાં મોટી માત્રામાં તબીબી અને રાહત સામગ્રી મોકલી છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે મુખ્ય નીતિગત નિર્ણયોની જાહેરાત પછી પૂર્ણ થશે. મુખ્ય નીતિ દરો પર વિચાર કરવા માટે નાણાકીય નીતિ સમિતિની બેઠક 7 એપ્રિલથી શરૂ થઈ હતી. રેપોરેટ ઉપરાંત આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આર્થિક વૃદ્ધિ અંદાજ, ફુગાવો, ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવો અને કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દર અંદાજો વિશે પણ માહિતી આપશે. બેઠક બાદ આરબીઆઈ ગવર્નર એક પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે. આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે ચંદીગઢમાં પંજાબ કિંગ્ઝે ચેન્નાઈ સુપર કિંગ્ઝને 18 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્ઝે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્ઝ 20 ઓવરમાં 5 વિકેટે 201 રન જ બનાવી શક્યું. ગઈકાલે અન્ય એક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સને 4 રનથી હરાવ્યું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા.
આજે ગુજરાત સમાચારે રાજ્યપાલો બિલો લટકાવીને વિધાનસભાનું ગળું ન દબાવી શકે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાના સમાચારને હેડલાઇન્સમાં લીધા છે. સંદેશે હેડલાઇન્સમાં લખ્યું છે કે ગવર્નરો પાસે બિલો રોકવાનો વીટો નથી. જ્યારે દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને મહામહિમની હદ નક્કી થઈ તેવા સમાચાર હેડલાઇન્સમાં લીધા છે. નવ ગુજરાત સમયે કોંગ્રેસના અધિવેશનને મહત્વ આપીને તસવીર સાથે સમાચાર છાપીને લખ્યું છે કે ન્યાયપથ ભાવિ રણનીતિ ઘડવા કોંગ્રેસનું સાબરમતી તીરે મહામંથન. આ ઉપરાંત તમામ અખબારોએ ટેરિફના ટેરરના સમાચાર હેઠળ ચીન સામે 104% ટેરિફના આજથી અમલના સમાચારને પણ કવર કર્યા છે.
અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા વકફ સુધારા બિલ પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે અમદાવાદ ખાતે યોજાશે અને મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3,645 થયો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.